समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित चाले छे। एमा बंद अधिकार में कलश 173 अपने करी रहा छे। कलश नो श्लोकार्थ एनो भावार्थ अने एनी उपर पूज्य गुरुदेव गांधी स्वामी आपे प्रवचन ना लगभग अंश अपने कर्या छे। बाकी रहेल अंश आजे अपने करीशुं। ते करता पहला श्लोकनुं सहज पुनरावर्तन करिए। श्लोकमां अमृतचंद्राचार्य भगवाने ए वात कही के अनेक प्रकारनी वस्तुओ छे अने एमां अध्यवसान थाय छे। ए बधा अध्यवसान जिनेश्वर भगवाने त्यागवा योग्य कह्या छे। अने तेथी अमे एटले के आचार्य भगवान कहे छे के अमे एम मानीए छीए के ए द्वारा जिनेश्वर भगवाने पर जेनो आश्रय छे एवो व्यवहार छोड़ाव्यो छे। अने एम छे तो पछी आ सत्पुरुषो सम्यक निश्चय ने ज अंगीकार करीने निज शुद्ध आत्मानो महिमा लावीने पोताना स्वरूपमां स्थिरता केम करता नथी एनो अमने आश्चर्य थाय छे। केम के व्यवहार बधो छोड़ायो छे एटले बधो व्यवहार छोड़ता पछी बाकी कंई रहेतुं नथी। पछी आत्माने निश्चयथी जे पोतानुं स्वरूप छे એ તરફ જ વળવાનું રહે છે, બીજું કાંઈ કરવાનું રહેતું નથી। સમ્યક નિશ્ચયને જ અંગીકાર કરવાનું બાકી રહે, બીજું તો કાંઈ રહેતું નથી। બધો જ વ્યવહાર કે જે પરના લક્ષ્ય થતો વ્યવહાર છે એમાં પર એક અથવા બીજા રૂપે સંકળાયેલું છે, પરનો સંબંધ છે, પરનું લક્ષ્ય છે, પર સાથે એકત્વ છે, પર સાથે મમત્વ છે, એવું કંઈક પર સાથે રહ્યું છે એવો બધો વ્યવહાર છે। અને એ વ્યવહાર ગુરુદેવ તો કહે છે કે એ વ્યવહાર જેને નિશ્ચય છે એને સાચો વ્યવહાર હોય છે। તો એવો સાચો વ્યવહાર, સમ્યક વ્યવહાર, જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિને, એવા શ્રાવકને અને એવા મુનિને જે સાચો વ્યવહાર, સમ્યક વ્યવહાર છે, એ વ્યવહાર પણ છોડવાનો ઉપદેશ જિનેશ્વર ભગવાને આપ્યો છે। કેમ કે જ્યાં સુધી એવા વ્યવહારને છોડશે નહીં ત્યાં સુધી પોતાના સ્વરૂપને વિશે લીનતા અને પછી સ્થિરતા એ નહીં થાય। આત્માનું સ્વરૂપ શુદ્ધ છે પણ એવું શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ કરવાનું છે। આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ થયો છે પણ જ્યાં સુધી એમાં લીનતા અને પછી એમાં એકાગ્રતા નહીં કરે, સ્થિરતા નહીં કરે તો એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય। એટલે સઘળો વ્યવહાર જિનેશ્વર ભગવાને તો છોડાવ્યો છે કે ભાઈ એ બધા અટકવાના સ્થાન છે। અને આ વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપણને પ્રવચન દ્વારા ખૂબ સમજાવી છે। તો આજે બાકીના અંશ પણ આપણે લઈએ। પાના નંબર 209 સુધી આપણે અધ્યાય કર્યો છે। પાના નંબર 209માં છેલ્લે કહે છે કે હવે કહે છે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો છોડાવ્યો છે તો પછી તત્ અમી સંત એકમ સમ્યક નિશ્ચયમ એવ નિષ્કંપમ આક્રમ્ય, તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનગને નિજે મહિમની ધૃતિમ કિમ ન પદ્ધંતિ, એટલે કે એવા નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરીને વિજ્ઞાન ઘન સ્વરૂપ નિજ મહિમામાં નિજ સ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી. કહે છે કે તત્ એટલે તો પછી સત્પુરુષો, તત કહીને કહેવું શું છે કે આ વાત છે તો પછી સત્પુરુષો એક નિશ્ચયમાં સ્થિરતા કેમ કરતા નથી. શું વાત આવી કે જીનેશ્વર ભગવાને જેનો આશ્રય પર છે એવો સઘળોય વ્યવહાર છોડાવ્યો છે, એમ સઘળોય વ્યવહાર છોડાવે છે પછી કહે છે કે તપ્ત એટલે કે તો પછી સત્પુરુષો એક નિશ્ચયમાં સ્થિરતા કેમ કરતા નથી. ગુરુદેવ કહે છે કે હા, સત્પુરુષ કોને કહીએ. સત્પુરુષ તો એ કે જેણે પર આશ્રયનો ભાવ દ્રષ્ટિમાંથી છોડી અને ત્રિકાળ સત પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર કર્યો છે એ સત્પુરુષ છે. પર આશ્રયનો ભાવ દ્રષ્ટિમાંથી છોડીને હવે એમાં એને ક્યાંય રૂચિ થતી નથી. પર આશ્રય થતા ભાવમાં એને કાંઈ આશ્ચર્ય થતું નથી, એમાં કાંઈ રૂચિ થતી નથી, એમાં ઇષ્ટ પણ લાગતું નથી. એમ પર આશ્રયનો ભાવ દ્રષ્ટિમાંથી છોડીને ત્રિકાળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા આત્માનો સ્વીકાર કર્યો છે એ સત્પુરુષ છે, એવા સંત પુરુષ સત્પુરુષ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે. અને એવા ભગવાન આત્માને આશ્રય જે સુખમાં પ્રવર્તે છે તે સંત મહાત્મા સત્પુરુષ છે. અહીંયા પારણ નંબર 210 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આ તો જૈનઈ ઉત્તમ ત્રણ લોકના નાથ ધીરેન્દ્ર ભગવંતોએ કહ્યો છે એવો, એટલે એ જૈનઈ ઉત્તમ એમના દ્વારા કહેવાયેલો આ તો માર્ગ છે. ભગવાનની ભક્તિ કરે અને ભગવાને જે કહ્યું છે તેને અંતરમાં ન સ્વીકારે, ભગવાનની ભક્તિ કરે, ભગવાન તરફ અહોભાવ આવે, એમની પૂજા કરે, પણ ભગવાને જે કહ્યું છે તેનો સ્વીકાર ન કરે, તેનો અંતરમાં સ્વીકાર ન કરે, તો તેને હરિયંત ભગવાનની સાચી શ્રદ્ધા નથી, તીર્થંકર ભગવાનની સાચી શ્રદ્ધા નથી. ભગવાનની ભક્તિ પૂજા કરે પણ ભગવાને જે કહ્યું છે એ ન કરે, એને અંતરથી સ્વીકારે નહીં. ભગવાને 6 દ્રવ્ય કયા છે તો 6 દ્રવ્ય કઈ રીતે કયા છે, ભગવાને 9 તત્વ કયા છે તો 9 તત્વ કઈ રીતે કયા છે, એનો તો વિચાર કરે નહીં. ભગવાનની વાત તો માનતો નથી અને માત્ર ભગવાનની પૂજા કરે, ભક્તિ કરે, એ કાંઈ ભગવાન પ્રત્યેની, એવા આર્યંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યેની કંઈ એની શ્રદ્ધા ન કહેવાય. જો એને શ્રદ્ધા હોય તો એને ભગવાનની વાત માનવી જોઈએ. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની વાણીમાં જે સત્ય પ્રકાશ્યું છે એ પરમ સત્યનો એને સ્વીકાર થવો જોઈએ. એટલે તો આપણે એમ કહીએ છીએ ને કે સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. ઘણીવાર આ વાત આપણે શિબિરમાં કરી છે કે પુરુષાર્થ એટલે શું, સત્યનો સ્વીકાર, સત્ય એટલે શું, કે જે જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એ જ સત્ય છે, એ સિવાય બીજું કાંઈ સત્ય નથી. એવા સત્યનો સ્વીકાર થવો. આપણે કહીએ કે અમને તો સ્વીકાર છે, સ્વીકાર છે તો પછી 6 દ્રવ્યની શ્રદ્ધા જેમ છે તેમ હોવી જોઈએ. 6 દ્રવ્યની શ્રદ્ધા જેમ છે તેમ હોવી જોઈએ ને. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એવું તો છે નહીં. એટલે સમ્યક દર્શન જે મોક્ષ માર્ગમાં પહેરું પગથિયું છે ત્યાં પણ પહોંચાતું નથી. સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, તેની સાચી શ્રદ્ધા જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એની સમ્યક શ્રદ્ધા થવી. ભગવાને 6 પ્રકારના દ્રવ્ય કયા છે તો 6 પ્રકારના દ્રવ્યોની જેમ છે તેમ શ્રદ્ધા થવી જોઈએ. ભેળસેળરૂપ શ્રદ્ધા હોય એમ ક્યાંથી ચાલશે. આ શરીર ને આત્મા જુદા છે તો પછી શરીર ને આત્મા જુદા જ છે, જુદા છે તો પછી શરીર આત્માનું કરે એવી વાત ક્યાં રહી? કે આત્મા શરીરનું કરે એવી વાત પણ નથી, બેમાંથી કોઈ કોઈનું કાંઈ કરતા જ નથી, બંને તદ્દન ભિન્ન છે એ વાતમાં સ્વીકાર તો થયો નથી. આ આત્મા અને બીજા આત્માઓ ભિન્ન છે એવો જો સ્વીકાર થયો હોય તો બીજાના કામ કરવાની વૃત્તિ થાય નહીં, બીજાના કામ હું કરું છું એવું અભિમાન પણ થાય નહીં, એટલે એવા અધ્યવસાન થાય જ નહીં. પણ આ જીવને તો અધ્યવસાન અનાદિના છે, એનો અર્થ જ એ થયો કે એને તીર્થંકર ભગવાનની શ્રદ્ધા છે જ નહીં. ગુરુદેવે એ વાત અહીંયા બે લીટીમાં કરી દીધી કે ભાઈ ભગવાનની, તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની, સિદ્ધ ભગવાનની ભક્તિ કરે અને ભગવાને જે કહ્યું છે તેને અંતરમાં ન સ્વીકારે તો તેને ભગવાનની સાચી શ્રદ્ધા નથી. તેવી રીતે ગુરુની ભક્તિ કરે, ગુરુની વયાવ્રત કરે, ગુરુને નમસ્કાર કરે, બધું કરે, ગુરુની સેવા કરે, પણ જે પર આશ્રિત છે એવો સઘળો વ્યવહાર અમે છોડાવવા માંગીએ છીએ એમ જ્યારે ગુરુએ કહ્યું છે તો એનો સ્વીકાર ન કરે તો પછી ગુરુની શ્રદ્ધા ક્યાં રહી? ગુરુ જે પરમ સત્ય વાત કહે છે અને સમજાવે છે કે ભાઈ બધો અધ્યવસાન તારે છોડવા જેવો છે, તીર્થંકર ભગવાનની વાણીમાં પણ એમ આવ્યું છે, અને એ દ્વારા અમે તો તને બધો વ્યવહાર છોડાવવા માંગીએ છીએ, છોડાવી અને તને તારા નિજ શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જવા માંગીએ છીએ, તને એ દર્શાવવા માંગીએ છીએ કે નિજ શુદ્ધ સ્વરૂપમાંથી જ જ્ઞાન, આનંદ અને શાંતિની પ્રાપ્તિ થશે, એટલે સઘળો વ્યવહાર અમે છોડાવવા માંગીએ છીએ એમ ગુરુએ કહ્યું તો એ ન સ્વીકારે તો પછી એને ગુરુની શ્રદ્ધા કેવી? એને ગુરુની શ્રદ્ધા નથી. અને તેવી રીતે એને શાસ્ત્રની પણ શ્રદ્ધા નથી. શાસ્ત્રમાં જે વાત આવે છે એને ગોખી નાખે, બોલી જાય, એની કોપી કરી લે, અરે એના ટ્રાન્સલેશન પણ કરે, ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે કે હિન્દીમાં ટ્રાન્સલેશન કરે, ને હિન્દીમાંથી ગુજરાતીમાં કરે, ને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કરે, બધું કરે, જાત જાતનું કરે, પણ જે ટ્રાન્સલેશન કરી રહ્યો છે એ વાતનો સ્વીકાર ન કરે. મહત્વનું તો આ છે, શાસ્ત્રની બે વાતને પણ બરાબર સમજી અને જો જીવનમાં ઉતારવામાં આવે તો સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં, એવી અદભુત વાત શાસ્ત્રમાં હોય છે. છ દ્રવ્યની શ્રદ્ધા યથાર્થ કરે અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા બરાબર જેમ છે તેમ કરે તો સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં. ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે અજ્ઞાની અનેક પ્રકારના ક્રિયાકાંડમાં પ્રવર્તવા છતાં તે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી રહિત દુઃખી જ છે. દુઃખી જ છે એટલું જ નહીં પણ એ દુર્જન છે, એ દુર્જન છે. કેમ કે બધાની ભક્તિ કરે છે, બધા તરફ એ અહોભાવ લાવે છે પણ કોઈની વાત સ્વીકારતો નથી. ભગવાનની વાત, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની પણ વાત સ્વીકારતો નથી, ગુરુની પણ વાત સ્વીકારતો નથી અને શાસ્ત્રની પણ વાત સ્વીકારતો નથી, એટલે એ દુર્જન છે, એ ઢોંગી છે, એ ઢોંગી છે. અહીંયા કહે છે એક સમ્યક નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરીને, એક સમ્યક નિશ્ચયને જ અહીંયા એકાંત કર્યું છે, બીજા કોઈની વાત લીધી જ નથી, એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને જોયું, એક કહેતા જેમાં બીજી ચીજ રાગાદી નથી, એક બીજું કાંઈ જ નહીં, રાગાદી કાંઈ નહીં, એવા સત્ય નિશ્ચય સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ પરમાત્મ દ્રવ્યને જ નિષ્કંપપણે અંગીકાર કરીને તેમાં જ ઠર એમ કહે છે. કોઈ વિકલ્પ નહીં, નિષ્કંપપણે. વિકલ્પ આવે તો પછી કંપન થાય ને આત્મપ્રદેશનું. અહીંયા તો કહે છે કે એકાગ્રતાથી, પૂરેપૂરી એકાગ્રતાથી, શાંત ચિત્તે એવા પરમાત્મ દ્રવ્યને સ્વીકારીને એમાં ઠર એમ કહે છે. પહેલા છોડવા યોગ્ય હતું ત્યાં વ્યવહાર એવ, વ્યવહાર જ સઘળો છોડ એમ કહ્યું, અને હવે ઠરવામાં પણ એવ શબ્દ વડે એક નિશ્ચયમાં જ ઠર એમ કહ્યું. જો બંને જગ્યાએ એમ કહું, સઘળોએ વ્યવહાર, બધોએ છોડવાની વાત કરી ત્યારે પણ એ જ રીતે વાત કરી કે સઘળોએ વ્યવહાર છો એમ, અને અહીંયા પણ એમ કે છે કે એક નિશ્ચયમાં જ ઠર, એટલે કે વ્યવહારના અસ્થિરતાના રાગના કંપમાં ન જા. આત્મપ્રદેશોનું કંપન કરાવનારા વિભાવ ભાવ છે, ભલે ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા ભાવ છે. નિષ્કંપ દશામાં તો એને આત્મપ્રદેશોનું કંપન નથી. કેમ નથી? કેમ કે પોતાના સ્વરૂપનું જ્યારે લક્ષ્ય કરી અને એમાં એકાગ્રતા કરે છે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે વ્યવહારના કે અસ્થિરતાના સુગ્રાગના કંપમાં ન જા, પણ નિષ્કંપ એક નિશ્ચયમાં જ ઠર એમ કે છે. એક એક શબ્દ કળશમાં જે કહ્યો છે ને એ બહુ મૂલ્ય શબ્દ છે. અરે ભાઈ, તું વ્યવહાર વ્યવહાર કરે છે પણ ભગવાને કહેલો વ્યવહાર, વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ એ પર આશ્રિત ભાવ તો અભવ્ય જીવ પણ કરે છે, અભવી પણ કરે છે, પણ તેને કદી એ આત્માનો લાભ થતો નથી. અને આગળ પછી 270 ગાથામાં એ વાત આવે છે, કેટલાક લોકોને આ ખટકે છે, વ્યવહારનો પક્ષ છે ને, આ વ્યવહાર કોને કહેવાય એની ખબર જ નથી, અને વાસ્તવમાં તો જેને એક સમ્યક નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યનો અંતરમાં અનુભવ થયો છે તે સંકિત અને વ્રત આદિના વિકલ્પ જે હોય છે એ વ્યવહાર હોય છે, પણ એ પણ હે બુદ્ધિ હોય છે એને વ્યવહાર કહે છે, અને તે ભગવાને છોડાવ્યો છે એમ વાત છે. જેને અંતરંગમાં નિશ્ચયનો અનુભવ જ નથી થયો તેને વ્યવહાર છે જ ક્યાં? એને હે બુદ્ધિ ને ઉપાદેય બુદ્ધિ ક્યાં છે? શું ઉપાદેય ને શું હે, એનો વિવેક તો છે જ નહીં. સમ્યક દર્શન નથી તો એને ક્યાં વિવેક છે કે આ ઉપાદેય છે ને આ હે છે, આ આશ્રય કરવા લાયક છે ઉપાદેય છે અને આ છોડવા લાયક છે હે છે, એવો વિવેક પણ એને તો નથી. એટલે પછી બાકી શું હોય એને? એને રાગની જ બુદ્ધિ હોય, રાગની સાથે જ એકત્વ હોય, બીજું શું હોય? 212માં પાના ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અસંખ્યાત લોક પ્રમાણ જેટલા વ્યવહાર ભાવ છે. કેટલા ભાવ? વ્યવહાર ભાવ કેટલા? અસંખ્યાત લોક પ્રમાણ જેટલા વ્યવહાર ભાવ છે તેટલા મિથ્યાત્વ ભાવ છે. કેમ કે વ્યવહાર છે તે મારો છે, એથી મને લાભ છે, એ ભલો છે, એમ રાગથી એમાં એકત્વ છે ને, એટલે એટલા જ ભાવ મિથ્યાત્વના ભાવ થઈ જાય છે. માત્ર એ વ્યવહારને એ પોતાથી જુદો ભિન્ન જાણે, પોતાથી જુદો ભિન્ન જાણે અને પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એમ દ્રષ્ટિ ધ્રુવ તરફ રહેતી હોય તો વાત બરાબર છે, પણ આ તો મિથ્યા દ્રષ્ટિ છે. એનો બધો વ્યવહાર, એના બધા અધિવસાનો, એ બધા તો પરના લક્ષ્ય છે. એને તો એમાં પર સાથે રાગની બુદ્ધિ છે, રાગનું એકત્વ છે, ઉપયોગમાં રાગ પડ્યો છે, ઉપયોગમાં તો રાગ પડ્યો છે, એમાં એને ઇષ્ટ માને છે, સારો માને છે, એનાથી પોતાને લાભ માને છે, એવી એની માન્યતા વર્તે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભલો છે એમ રાગથી એમાં એકત્વ છે, આ વ્યવહાર ભલો છે એવી માન્યતામાં દયા દાન આદિ જેટલા વિકલ્પ ઉઠે એ બધા ભાવ એ મિથ્યાત્વ ભાવ છે. આગળ કહે છે કે જેને મિથ્યાત્વ ગયું અને સમ્યક દર્શન થયું તે જીવ નિશ્ચય સ્વરૂપમાં લીન હોવાથી વ્યવહારથી મુક્ત છે, અર્થાત તેને વ્યવહારની રૂચિ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને વ્યવહારની રૂચિ નથી, એ વ્યવહારને જાણે છે. જે જીવ નિશ્ચય સ્વરૂપમાં લીનતા કરે છે, લીનતા કરે છે અને એમાંથી જો એ બહાર આવે છે તો પણ એ વ્યવહારને માત્ર જાણવા દેખવા વાળો થાય છે, વ્યવહારની રુચિ કરવા વાળો, વ્યવહારમાં ઇષ્ટપણું માનવા વાળો નથી. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, એનાથી મને લાભ થાય, પુણ્યનો બંધ નહીં પડે તો પછી ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થશે, ધર્મ માટે અનુકૂળ સામગ્રી કેવી રીતે મળશે, આવી વાત એને હોય નહીં. ધર્મ કઈ નિમિત્તો દ્વારા પમાય છે, એવા નિમિત્ત મળે તો ધર્મ પમાય, કે આત્માની દ્રષ્ટિ થાય તો ધર્મ પમાય. નિમિત્તો તો કાંઈ કરતા જ નથી, નિમિત્ત શું કરે. એને જ્યારે જ્ઞાન થવાનું છે ત્યારે શું હાજર હતું એનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય કે આ એ વખતે નિમિત્ત હતું. પણ પોતે પોતા દ્વારા ધર્મ કરે છે, પોતા દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, અને એનું નામ તો ધર્મ છે. એમાં બીજા નિમિત્તની અપેક્ષા છે જ નહીં, કે આના દ્વારા મને થાય એવી વાત પણ નથી. એટલે કે એવો પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડેલો હશે તો પછી એ બધું થશે એવી જેની માન્યતા છે એ તો ક્યારેય પામવાના નથી. કેમ કે એને તો સ્વભાવની રૂચિ છે, એને તો પુણ્યબંધની રૂચિ છે. જેને બંધની રૂચિ છે એનું પ્રયાણ બંધ તરફ જ થાય, એનું પ્રયાણ મુક્તિ તરફ થતું જ નથી. અહીંયા તો પરમ દશાને પ્રાપ્ત કરવી છે, એવા પૂર્ણ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એની વાત છે. એટલે નિશ્ચય સ્વરૂપમાં જે લીન થાય છે એ વ્યવહારથી મુક્ત થાય છે, અને એવો એ વ્યવહારથી મુક્ત થનાર છે એ જ પછી વિશેષ ઉગ્રતાપૂર્વક સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી શકે છે. અને એવા એવા નિશ્ચય સ્વરૂપમાં લીનતાના પુરુષાર્થ કરવા વાળાને વ્યવહારની જરાય રૂચિ હોતી નથી, વ્યવહારની એને રૂચિ ન હોય, વ્યવહારમાં એને મીઠાશ ન લાગે. તે જીવ વ્યવહારને છોડીને નિર્વિકલ્પ અર્થાંત એક નિશ્ચયને જ નિરુપાધિ અર્થાંત નિષ્કંપપણે અંગીકાર કરીને આત્મ સ્વરૂપમાં સમાધિ સાધી અર્થાંત સ્થિરતા કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગમાં લાગી જાય છે. આવો જીવ પરમ એવી શુદ્ધ ઉપયોગ દશામાં, પરમ ધ્યાનની દશામાં સ્થિર થઈને નિર્વાણ પદને પામે છે. એ કઈ રાગમાં ને વ્યવહારમાં રોકાતા નથી. આવું ધર્મનું સ્વરૂપ છે. અને આમ જ અનંત જીવોએ એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. કેટલા જીવ મોક્ષે ગયા, કેટલા ગયા. એક તીર્થંકર ભગવાન વિરાજતા હોય તો એમની નિશ્રામાં કેટલા જીવો કેવળ જ્ઞાન પામે, એમના ગણધર પામે, અને બીજા પણ કેટલા પણ જીવો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે અને મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે, મોક્ષની ગતિને પ્રાપ્ત કરે. અને અનાદિનું આ તો ચાલ્યું આવે છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે, મોક્ષમાં જાય છે. અને એટલા જ જીવ નિત્ય નિગોદમાંથી બહાર આવે છે. આ અનાદિથી ચાલ્યું આવે છે, અનંત કાળથી એમ જ થઈ રહ્યું છે. એમ અનંત કાળમાં અનંત જીવો મોક્ષે ગયા, પણ એ બધા આ જ રીતે મોક્ષે ગયા છે. કઈ રીતે મોક્ષે ગયા? તો કે છે કે એક નિશ્ચયને જ નિરુપાધિ અર્થાંત નિષ્કંપપણે અંગીકાર કરીને આત્મ સ્વરૂપમાં સમાધિ સાધીને અર્થાંત સ્થિરતા કરીને, સ્વરૂપમાં સ્થિરતા કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગમાં એ લાગી જાય છે. એટલે કે એવા પુરુષાર્થમાં એ રહે છે, અને એમાં એ આગળ વધતા એ શુદ્ધ ઉપયોગની દશામાં, પરમ ધ્યાનની દશામાં એ સ્થિરતા કરી લે છે, અને એમ સ્થિર થઈને એ નિર્વાણ પદને પામે છે. આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. કોઈ ભગવાનની ભક્તિ કરતા કરતા મોક્ષ થતો નથી. હાથીની અંબાડી પર બેઠા બેઠા મોક્ષ થતો નથી. પ્રભુ પરમ મુક્ત દશા, મોક્ષની દશા તો પોતાના સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગની દશામાં સ્થિરતા કરતા થાય છે, બીજી કોઈ રીત નથી. અને એ કોને થાય છે? એ નિર્ગ્રંથ મુનિને થાય છે, જેને જેને એક તાણાનો પણ પરિગ્રહ નથી એવા નિર્ગ્રંથ મુનિ થાય છે. ને એ પુરુષાર્થ કેવો છે? એ પુરુષાર્થ ઉગ્ર પુરુષાર્થ છે, એ કઈ સામાન્ય પુરુષાર્થ નથી પ્રભુ. આગળ અહીંયા આ પાના ઉપર પાંચમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ પ્રભુ અંદર એકલા આનંદનું દળ છે. જેમ શક્કરકંદ ઉપરની લાલ છાલને છોડીને અંદર એકલી મીઠાસનો સાકરનો પિંડ છે, શક્કરિયું હોય ને એમાં ઉપરની છાલ કાઢી નાખો પછી આખો જે પિંડ છે એ કંદ જે છે એ મીઠું જ હોય છે, ગળ્યું હોય છે. તેમ આ ભગવાન આત્મા આ બહારની વ્યવહારના વિકલ્પરૂપ છાલને કાઢી નાખીએ. કઈ છાલ છે એને? આ બહારની આ વ્યવહારના વિકલ્પરૂપ છાલ એ છોડીને અંદર એકલો ચિદાનંદ કંદ છે, આનંદનો સાગર છે. અહીંયા કહે છે કે આવા ચિદાનંદ ઘન સ્વરૂપ નિજ મહિમામાં સત્પુરુષો ધર્મી પુરુષો સ્થિરતા કેમ ધરતા નથી એમ અમને આશ્ચર્ય થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ આશ્ચર્ય પ્રગટ કરીને પ્રેરણા કરે છે કે ધર્મી જીવોએ નિષ્કંપણે નિશ્ચય સ્વરૂપને અંગીકાર કરીને તત્કાળ તેમાં જ ઠરી ઠામ સ્થિર થઈ જવું જોઈએ. આચાર્ય ભગવાન કહે છે કે અંદર નિષ્કંપ નિરુપાધિ આનંદનો નાથ પડ્યો છે ને પ્રભુ, તેમાં જ લીન થઈ જા ને. આ વ્યવહારમાં કંપવામાં શું છે? વ્યવહારમાં તો કંપન છે, તો કંપન એ તો દુઃખનું કારણ છે. આમ સત્પુરુષોને નિષ્પ્રમાદી રહેવાની આચાર્ય ભગવાને પ્રેરણા કરી છે. ભાવાર્થ પરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે શું કહે છે કે દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વરે પૂતગળ પરમાણુ અને અન્ય જીવથી માંડીને વિશ્વમાં જેટલા કોઈ અનંતા પર પદાર્થ છે તે હું છું, તે મારા છે અને તેનાથી મને લાભ થાય છે એવા પરમા આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે. એ તો વાત આપણને સમજાઈ ગઈ છે. અને એવા પરમા આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે કેમ? કેમ કે તે પર વસ્તુ કાંઈ પોતાને લાભદાયી નથી, હિતકારી નથી અને પોતે એમાં નથી, પોતે એનાથી જુદો છે. પર વસ્તુ કાંઈ પોતા રૂપે નથી, અથવા તો પર વસ્તુ અને પર વસ્તુના લક્ષ્ય થતા એ અધ્યવસાનો એ કર્મબંધનું કારણ સિવાય બીજું કાંઈ જ નથી. એટલે એ પર વસ્તુ એ કાંઈ પોતાનું સ્વરૂપ પણ નથી, આ શરીર કાંઈ આત્મા નથી. અને સ્ત્રી પુત્ર કે આ બધી સામગ્રી કોમ્પ્યુટર કાર વગેરે એ બધું કાંઈ પોતા રૂપે નથી, એ પોતાનું નથી, એ તદ્દન ભિન્ન ચીજ છે. પરમા આત્મબુદ્ધિ કરવી, પરને પોતાનું માનવું, એમાં એકત્વ બુદ્ધિ કરવી એ તો મિથ્યાત્વ ભાવ છે અને એ તો સંસાર ભ્રમણનું કારણ છે. સંસારની આ દુઃખની પરંપરા છે એનું એ કારણ છે. આગળ 213માં પાના પર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પોતે શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ પ્રભુ આત્મા છે અને તે એકના જ, એટલે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એના જ આશરે એમાં જ સ્થિરતા કરીને શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ગ્રહણ કર એમ શુદ્ધ નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્ય દેવે આપ્યો છે. 214માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં આચાર્ય દેવનું એમ કહેવું છે કે જો ભગવાને પરના આશ્રયે થતું અધ્યવસાન અને પરનો આશ્રય એમ બે છોડાવ્યા છે તો હવે એક સ્વનો જ આશ્રય લેવાનો રહ્યો. પરના આશ્રય થતા અધ્યવસાન ને ત્યાગવાનું કહ્યું છે અને પરનો આશ્રય કે જેને લીધે થઈ અને અસ્થિરતા થાય છે, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ શકતી નથી, પરનું લક્ષ્ય કરવાથી પોતાના સ્વરૂપમાં રહી શકાતું નથી, પરનું લક્ષ્ય થતા જ પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈ જાય છે. એટલે એવા બંનેનો ત્યાગ કરતા, બંનેને છોડતા પછી એકમાત્ર સ્વનો જ આશ્રય લેવાનો રહ્યો છે તો પછી સત્પુરુષો ભગવાનની એ વાતને સ્વીકારીને એક નિશ્ચયને જ, જ્ઞાન આનંદ સ્વરૂપને જ, ભગવાન આત્માને જ અસ્થિર થયા વિના બધા જ પ્રકારનો પ્રમાદ છોડીને નિષ્કંપપણે અંગીકાર કરીને કેમ એવા પોતાના સ્વરૂપમાં ઠરતા નથી. આમ આશ્ચર્ય દર્શાવી અને આચાર્ય ભગવાને પોતાના સ્વરૂપમાં ઠરવા માટેનો ઉપદેશ આપ્યો છે. આગળ અહીંયા પાંચમા પેરેગ્રાફમાં છેલ્લી ચાર લીટીમાં કહે છે કે આચાર્ય દેવ અહીં કહે છે કે ભાઈ, તારી પર તરફના આશ્રયની દિશાવાળી જે દશા છે, કેવી દશા? પર તરફના આશ્રયની દિશા, પર તરફના આશ્રયની દિશાવાળી જે દશા છે તે દુઃખમય છે અને તે ભગવાને છોડાવી છે. તો પછી હવે સ્વના આશ્રયની દિશાવાળી શુદ્ધ એક નિશ્ચય સ્વરૂપ ભગવાન જ્ઞાન આનંદના આશ્રયની દિશાવાળી દશા કે જે અત્યંત સુખમય છે તેને નિષ્કંપપણે કેમ પ્રગટ કરતા નથી? આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આ પ્રમાણે તો એક નિશ્ચયનો પક્ષ ખડો થાય છે. એકલા નિશ્ચયનો જ પક્ષ ઉભો રહે છે, બીજું તો રહેતું નથી. તમે તો વ્યવહારનો લોપ કરી નાખ્યો, નિશ્ચયનો પક્ષ ખડો થઈ ગયો. ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ, નિશ્ચયના વિકલ્પનો પક્ષ જુદી ચીજ છે અને એક નિશ્ચયનું ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપનું લક્ષ જુદી ચીજ છે. સમજવા જેવી વાત છે. નિશ્ચયના વિકલ્પ, શુદ્ધ આત્મ સ્વરૂપનો વિકલ્પ, એવા વિકલ્પનો પક્ષ કરવામાં આવે તો એ વસ્તુ જુદી છે. પરંતુ એવો વિકલ્પ નહીં અને પોતાના નિશ્ચય સ્વરૂપ ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપનું લક્ષ કરવામાં આવે, એનું લક્ષ કરીને એમાં જ એકાગ્રતા કરવામાં આવે, એમાં લીનતા રમણતા કરવામાં આવે, એ બે વાતમાં ફેર છે. વિકલ્પ નથી અહીંયા, વિકલ્પની વાત નથી કરી. ગુરુદેવે વિકલ્પનો પક્ષ નથી કરાવ્યો, વિકલ્પનો પક્ષ નથી લીધો. શું કહ્યું છે અહીંયા? નિશ્ચયના વિકલ્પનો પક્ષ જુદી ચીજ છે. એ તો કર્તા કર્મ અધિકારમાં આપણે કરી ગયા ને કે શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ સ્વરૂપ પણ વિકલ્પરૂપ છે. એવા વિકલ્પમાં પણ નહીં રહેતા, વિકલ્પને પણ છોડીને પોતાના ધ્રુવનું લક્ષ કરીને એમાં એકાગ્રતાને લીનતા કરવી, એ વાત તો પહેલા આવી ગઈ છે. ગુરુદેવ એ વાત અહીંયા ફરીથી કહે છે કે જુઓ ભાઈ, નિશ્ચયના વિકલ્પનો પક્ષ, વિકલ્પનો પક્ષ જુદી વસ્તુ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે અને શુદ્ધ નિશ્ચય નહીંના આશ્રય ધર્મ પ્રગટ થાય છે અને એ જ પરમ સત્ય છે, આ બધી વાત એ વિકલ્પરૂપ છે, એ જુદી વસ્તુ છે. અને એવા નિશ્ચયનું એટલે કે એવા જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું એનું લક્ષ કરીને પોતાના ઉપયોગને ત્યાં સ્થિર કરીને રહેવું એ જુદી ચીજ છે, એ જુદી વસ્તુ છે. ગાથા 272માં પછી એ વાત આવે છે કે નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. નિશ્ચયને આશ્રિત, વિકલ્પની વાત નથી, નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. આગળ 215માં પાના ઉપર એને વધુ સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, ત્યાં નિશ્ચયના વિકલ્પની વાત નથી પણ નિશ્ચય સ્વરૂપના સ્વના લક્ષની, એના આશ્રયની, સ્વના આશ્રયની વાત છે. જ્યાં સ્વનો આશ્રય કર્યો ત્યાં વિકલ્પ પછી ક્યાં રહ્યો? સ્વનો આશ્રય કરતા પછી વિકલ્પ રહેતો જ નથી. ત્યાં તો એકલો સ્વાનુભવ મંડિત નિરાકુળ આનંદનો અનુભવ છે. સ્વાનુભવ મંડિત, સ્વનો અનુભવ થાય એ દ્વારા પ્રાપ્ત થતો એ નિરાકુળ, આકુળતા વિનાનો આનંદ, એનો અનુભવ છે, અલૌકિક આનંદનો અનુભવ છે. પેલા હું બદ્ધ છું ને હું અબદ્ધ છું ને એવા જે બધા વિકલ્પ હતા, એ વિકલ્પ એ તો નય પક્ષ છે, એ નય પક્ષ છે અને એને તો ભગવાને છોડાવ્યા છે. હું શુદ્ધ છું, હું અબદ્ધ છું, એ બધી જે વાત જે છે એ બધો વિકલ્પ છે, એ વિકલ્પને પણ છોડાયો છે, એ નય પક્ષ છે. શુદ્ધ નિશ્ચય નયથી હું શુદ્ધ છું, હું અબદ્ધ છું, એ નયનું કથન છે. તો ભગવાને તો એ નય પક્ષને પણ છોડાયો છે, અને કહે છે કે એ નય પક્ષ છે એને માટે પણ કહે છે કે એ પણ પરના આશ્રય ઉત્પન્ન થાય છે. હવે પરનો આશ્રય કેવી રીતે થયો એમાં? કેમ કે વિકલ્પ છે ને, વિકલ્પ છે એટલે, વિકલ્પ છે એટલે એ જે શ્રુત છે એના આશ્રય એ વિકલ્પ રહ્યો છે. પણ એને પણ છોડીને, એ દ્રવ્ય શ્રુતને પણ છોડીને, દ્રવ્ય શ્રુત નો બરાબર યથાર્થ અભ્યાસ કરતા એને જે વિકલ્પમાં હું અબદ્ધ છું, હું શુદ્ધ છું, હું નાયક છું, આવા જે વિકલ્પ છે એ શુદ્ધનયનો વિષય છે. અને એ શુદ્ધનયના વિષય રૂપ જે વિકલ્પો છે, વિકલ્પને પણ છોડીને માત્ર શુદ્ધ નયનો, તેનો એટલે કે ભગવાન આત્માનો આશ્રય કરતા, ભગવાન આત્માનો આશ્રય કરતા, ઉપયોગને ત્યાં લઈ જતા, એ નિર્મળ પરિણામ આવે છે, નિર્મળ પરિણીતિ થાય છે. એ વાત અહીંયા તો કહેવી છે કે હું શુદ્ધ છું, અબદ્ધ છું એવો વિકલ્પ છે, તે નિશ્ચયનો નય પક્ષ છે, તે પરના આશ્રય ઉત્પન્ન થાય છે, તેને ભગવાને છોડાવ્યો છે. આ બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ, ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. કર્તાકર્મ અધિકારમાં ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો હતો. વિકલ્પોથી રહિત ભગવાન આત્માનો અનુભવ કરવો, શુદ્ધ નિશ્ચય નયનો વિષય, કે હું નાયક નાયક નાયક, એ પણ વિકલ્પ પણ નહીં, વિકલ્પ પણ નહીં, અને માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. અને એનો માર્ગ એ વખતે જે વાત કરી એમાં ઘણી જુદી જુદી રીતે એમણે વાત મૂકી કે કઈ રીતે એમ સ્વરૂપમાં જવાય છે. જો નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્માનો અનુભવ થાય છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં જાય તે પહેલા એને વિકલ્પ હોય છે, અને એ વિકલ્પ કેવા હોય છે એના વિશેનો એક પ્રશ્ન કોઈએ બેનશ્રીબેનને પૂછ્યો કે છેલ્લો વિકલ્પ કેવો હોય પછી નિર્વિકલ્પ થતા પહેલા. હવે છેલ્લો વિકલ્પ અમુક પ્રકારનો જ હોય તો જ આમ જવાય, તો પછી એનો અર્થ એ થયો કે એ વિકલ્પ દ્વારા એ અંદર જવાય છે. પણ એમ નથી, છેલ્લો વિકલ્પ કેવો હોય એનો કોઈ નિયમ નથી, એમ બેનશ્રીબેને જવાબ આપ્યો છે. અનુભવની વાત કરી છે કે આવો વિકલ્પ હોય એમ નહીં, આ જ વિકલ્પ હોય એમ નહીં, કેમ કે વિકલ્પને તો છોડીને જવાનું છે. એક તરફ એમણે એમ કહ્યું કે વાહનને છોડીને ગુફામાં અંદર જવાય, ગુફાના દ્વાર સુધી વાહનમાં જવાય, અને પછી વાહનને છોડીને અંદરમાં જવાય, તો એમાં પણ એ જ વાત કહી દીધી છે કે વાહન ગમે તે પ્રકારનું વાહન હોય, એમાં જ્યાં સુધી એ વાહન સાથે છે ત્યાં સુધી તો અંદરમાં જતો જ નથી, પછી એ વાહન ગમે તે વાહનમાં એ ગુફાના દ્વાર સુધી આવ્યો હોય, પણ એ વાહન એવું હોય કે જે ગુફાના દ્વાર સુધી લઈ જાય, બસ એટલો જ, એટલી જ એમાં વાત રહી છે. એ રીતે જે પોતે નિર્વિકલ્પ થાય છે, પોતાના સ્વરૂપમાં જાય છે, એને છેલ્લા વિકલ્પ ગમે તે હોય, ગમે તે એટલે યોગ્ય ઉચિત જેને કહી શકાય એવા હોય, જેમ આપણે નિમિત્ત ઉચિત નિમિત્ત કહીએ છીએ, એ રીતનો વિકલ્પ હોય, નાયકનો વિકલ્પ હોય, હું પરમ શુદ્ધ છું એવો વિકલ્પ હોય, ગમે તે વિકલ્પ હોય, એવો જ વિકલ્પ હોય, ગમે તે એટલે જે ઉચિત હોય એવો, જેમ કે ગુફાના દ્વાર સુધી પહોંચવા માટેનું વેહિકલ ઉચિત હોય, ગુફાના દ્વાર સુધી કાંઈ ટ્રેનમાં ના જવાય કે પ્લેનમાં ના જવાય એ સમજી શકીએ છીએ, ગુફાના દ્વાર સુધી જઈએ તો પછી એવું જ વેહિકલ હોય. એ જ રીતે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે કટિબદ્ધ થયો છે અને બધી બાજુથી સમગ્રપણે એને બધા નિર્ણયો કર્યા છે, ત્યારે વિકલ્પ પણ એવા જ હોય. પણ આમ હોય એમ નહીં, આ જ વિકલ્પ હોય એમ નહીં, પણ એવા જ વિકલ્પ હોય, કે જે વિકલ્પ દ્વારા એને માત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય રહે એવા પ્રકારના વિકલ્પો, અને પછી એ વિકલ્પ રહી જાય, જેમ વાહન બહાર રહી જાય અને પોતે અંદર ગુફામાં ચાલ્યો જાય, એવી રીતે વિકલ્પ બહારમાં રહી જાય અને પોતે એ ભાવમાં અંદરમાં ચાલ્યો જાય છે. એ વાતને બેનશ્રીબેને પણ ઘણી સમજાવી છે, સહાનુભૂતિ દર્શનની અંદર પણ ઘણી વાર એ વાત જુદી જુદી રીતે સમજાવી છે, અને ગુરુદેવે તો ખૂબ સમજ આપી છે. ગુરુદેવે જેટલી સમજ આવી છે એટલી સમજ આ કાળને વિશે આપણને આટલી સરળતાપૂર્વક પ્રાપ્ત થાય એવું બીજું કોઈ માધ્યમ નથી, બીજા કોઈના દ્વારા પ્રાપ્ત ન થાય એટલી સમજ આપી છે. ગુરુદેવના દરેક પ્રવચનમાં બહુ ધ્યાન રાખીને સાંભળીએ તો આપણને એ વાત પકડાય છે કે ગુરુદેવ કઈ રીતે અંદરમાં જવાની વાત કરે છે. અહીંયા 215માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન તું કોણ છો ને તારી હયાતીમાં તારા અસ્તિત્વમાં શું ભર્યું છે? તારું અસ્તિત્વ છે ને, સત છો ને, તું છો છો ને છો, તો પ્રભુ તારી હયાતીમાં તારા અસ્તિત્વમાં શું ભર્યું છે જરાક તો વિચાર કર. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે તું સચિદાનંદ સ્વરૂપ આનંદનો નાથ આત્મા છો ને પ્રભુ, સચિત આનંદ સ્વરૂપ, સચિદાનંદ સ્વરૂપ આનંદનો નાથ આત્મા છો ને પ્રભુ, અને તારી હયાતીમાં, હયાતી એટલે તારા અસ્તિત્વમાં તું સત છો, તું સત્તારૂપ છો, તું આત્મા છો ને, સત છો, હવાપણે છો, જેનો ક્યારેય નાશ નથી થતો, તું અનાદિનો છે, અનંતકાળ સુધી રહેવા વાળો એવું ને એવો, તારું અસ્તિત્વ એવું ને એવું ટકી રહે એવો ભગવાન આત્મા છો ને, એટલે તારી હયાતી છે, તો તારી હયાતીમાં કેટલા જ્ઞાન અને આનંદ ભર્યા છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા તું છો એમાં જ્ઞાન અને આનંદ ભર્યા છે, તો તેમાં એકત્વ કરીને આ પર વસ્તુ મારી છે એવી પરમા એકત્વ બુદ્ધિ છે એને છોડીને જો તું સ્વના આશ્રય પુરુષાર્થ કરીશ તો નિર્મળ પરિણામ થશે એમ કહેવું છે ગુરુદેવનું. એટલે કહે છે કે આ પર વસ્તુ મારી છે એવી પરમા એકત્વ બુદ્ધિ છોડી દે, અને સાથે જે આ પરના આશ્રય સુભાવ આવે છે ને બધા, દયા દાન વ્રત આદિના ભાવ થાય છે ને, એ બધા ભાવને, શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જા. શુભ ભાવને છોડીને ક્યાંય અશુભમાં જવાની વાત છે જ નહીં, પણ જેને ઊંધું પકડવું હોય એ પછી એમ પકડે કે શુભ ભાવને છોડવાનું કહ્યું તો અમે અશુભમાં ચાલ્યા જઈશું. શુક્રભાઈ તું અશુભમાં ચાલ્યો જાય, તું કાંઈ મૂર્ખ છો, તું ગાંડો છે, તું શુભને છોડીને શા માટે અશુભમાં જાય, તને કેમ એવો વિકલ્પ આવ્યો કે હું શુભને છોડીશ તો અશુભમાં ચાલ્યો જઈશ? તું શુદ્ધમાં જઈ શકે છે, તું શુદ્ધમાં જઈ શકે, પણ મોટા ભાગના લોકો જયારે સભામાં આ વાત કરીએ ત્યારે આવી જ વાત કરે, શુભને છોડી દેશું તો પછી અમે પાપમાં ચાલે જઈશું. શુક્ર પાપમાં ચાલે જાઓ, તમે શુભને છોડીને શુદ્ધમાં શા માટે ન જાઓ? શુદ્ધમાં જવાનો કેમ વિચારતા નથી, કેમ એવો વિચાર કરો છો? શુભ છોડવાનું કહ્યું છે એ શુદ્ધના લક્ષ્ય છોડવાનું કહ્યું છે, અશુભના લક્ષ્ય કહ્યું છે કે ના અશુભમાં જા તું શુભને છોડીને? એવું તો ક્યારેય કોઈ જ્ઞાની પુરુષે કહ્યું જ નથી. તને ઉપર લઈ જવાની વાત કરી છે પણ તારે ઉપર જવું નથી એટલે તું વાંધાને વચકા કાઢે છે. આપણે પેલા છોકરાનું ઉદાહરણ દર વખતે લઈએ છીએ ને, કે પેલા બે છોકરાઓ કુવા પાસે, કુવાની પાળ ઉપર રમતા હતા, દોડાદોડી કરતા હતા, તો કોઈક બુઝુર્ગ માણસે, ડાયા માણસે એમ કહ્યું કે ભાઈ કુવાની પાળ ઉપર ન દોડાય. તેમાં પેલો ડાયો હતો એ તો સમજી ગયો કે કુવાની પાળ ઉપર ન દોડાય એટલે કે કુવાની પાળ ઉપરથી નીચે ઉતરીને જમીન ઉપર દોડાય, પણ પેલો મૂર્ખ સ્વચ્છંદી હતો એણે એમ કહ્યું કે તો શું કુવાની પાળ ઉપર ન દોડીએ તો શું કુવામાં દોડીએ? આ સ્વચ્છંદ પણ, આ મૂર્ખાઈ, આ અભિમાન, આ ગાંડપણ, આ પાગલપણું, આ મિથ્યાત્વ, એવું જેને પડ્યું છે એ એમ કહે છે કે શુભને છોડીશું તો અશુભમાં જઈશું. તમે તો શુભને છોડવાની વાત કરો છો, તમને પાપમાં લઈ જાઓ છો, સભામાં આવી વાત કરે છે. અરે પ્રભુ, આ મહાપુરુષો તને અશુભમાં લઈ જવાની વાત કરતા હશે, જરાક તો વિચાર કર, જરાક તો વિચાર કર, કઈ અપેક્ષાથી કઈ રીતે વાત કરવામાં આવી છે. એ તો ભાઈ વાત તમે અહીંયા ગુરુદેવ જયારે એમ કહેતા હોય કે ભાઈ આ તું દયા દાન વ્રત આદિના ભાવને છોડી દે, એ ભાવને છોડી દે એટલે કે એવા શુભભાવનો સ્વામી તું થઈ રહ્યો છે, એવા સ્વામીપણાને છોડી દે, એ શુભભાવ તો આવવાના જ છે, પણ એ શુભભાવ પણ મારા નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા છું એમ ભાવને પકડ ને. એટલે કહે છે કે એ બધા જે શુભભાવ છે એ પણ છોડી દે, આ પરમા એકત્વ બુદ્ધિ છોડી દે અને શુભભાવને પણ છોડી દે, કેમ કે એ સઘળા પર આશ્રયે થયેલા વિકારના ભાવ દુઃખરૂપ છે. પરના આશ્રયે થયેલા વિકાર કયા? વિકાર શા માટે કયા? વિકાર શા માટે કયા? કે પોતાનો શુદ્ધ ભાવ નથી એટલે એ વિકાર થયા, પોતાના નિજ સ્વરૂપના આશ્રયે જે થયા નથી એ વિભાવ ભાવ વિકારી છે, અને એ દુઃખનું કારણ છે, એ આકુળતાનું કારણ છે. આનંદ કંદ પ્રભુ આત્માને છોડીને આ પર તરફની તને હોશ થાય છે અને જે પરિણામ થાય છે એને કારણે એ બધા દુઃખરૂપ છે. જો તારે સુખી થવું હોય તો બધાએ વ્યવહારના ભાવોને છોડી દે. પરના આશ્રયે વ્યવહાર છે એટલે પરના આશ્રયે થતા બધા ભાવને છોડ, એટલે કે વ્યવહારને પણ છોડ, અને શુદ્ધ એક નિશ્ચયને અંગીકાર કરી તેમાં જ લીન થઈ જા. આગળ 216માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આચાર્ય ભગવાન કહે છે કે તું સ્વઘરમાં રહે ને પ્રભુ, તું પરઘરમાં કેમ ભટકે છે? જે તારું નથી ત્યાં તું કેમ ભટકે છે? તારું સ્વઘર સ્વસ્થાન છોડીને બહારમાં તું શું કરવા ભટકે છે? નિર્મળ આનંદનો નાથ ચિદાનંદ ગંસ પ્રભુ તારું સ્વઘર છે, એ સ્વઘરને છોડીને પરઘર પર વસ્તુમાં કેમ ભમે છે? પરઘરમાં ભમે એ તો એટલું દુઃખ છે, પર આશ્રિત ભાવમાં રહે એ દુઃખ છે. માટે જ્યાં એકલું સુખ છે તે સ્વઘરમાં આવીને વસ, ત્યાં તને નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ પરભાવ વ્યવહારના ભાવ જે દુઃખરૂપ છે, છતાં તેને છોડીને સત્પુરુષો અંદર સુખથી ભરેલા સ્વઘરમાં આવીને કેમ વસતા નથી, એ મહાન આશ્ચર્ય છે, એ અચંબો છે. એના પછી ચોથા પેરેગ્રાફમાં પણ કહે છે કે ચિદાનંદ ગન પ્રભુ પોતે સત છે, એ અપેક્ષાએ પર વસ્તુ બધી અસત છે, સ્વની અપેક્ષાએ બીજું બધું અસત. અસત એટલે સ્વમાં એ નથી, સ્વની અપેક્ષાએ એ બધું પર છે, એની નાસ્તી. સ્વથી જેની પોતાની સ્વની જયારે વાત લેવામાં આવે, પોતે સ્વ પોતે સ્વથી છે તો પરથી નથી, એટલે પર બધી વસ્તુ અસત. અહીંયા અપેક્ષાને જરાક સમજવાની છે. ચિદાનંદ ઘન પ્રભુ પોતે સત છે, એ અપેક્ષાએ પર વસ્તુ બધી અસત છે. એ અસત સાથે પોતાના સતને ભેળવનારી, એકમેક કરનારી બુદ્ધિ અસત બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે. તે મિથ્યા હોવાથી દુઃખદાયક અને દુઃખરૂપ છે, અને તેથી તે છોડવામાં આવી છે. આચાર્ય ભગવાન કહે છે કે ભગવાને પર સાથેની એકત્વ બુદ્ધિ છોડાવી છે, તેથી અમે તેને પરને આશ્રય થતા બધાય ભાવોને તેઓ દુઃખરૂપ છે એમ જાણીને છોડાવીએ છીએ. તો તું ત્યાંથી એટલે કે પર આશ્રયથી ખસીને હઠીને સ્વના આશ્રયમાં અંદર કેમ આવતો નથી? પર વસ્તુ મારી છે એમ માનવું એ જુઠ્ઠું છે, પરમાં સુખબુદ્ધિ કરવી એ જુઠ્ઠું છે. તેથી અમે તને સર્વ પર આશ્રયનો દુઃખરૂપ ભાવ છોડાવી શકીએ છીએ, અને તો પછી અહીં સ્વમાં સુખરૂપ સ્વરૂપમાં આવી કેમ ઠરતો નથી? આવું આશ્ચર્ય આચાર્ય ભગવાને પ્રગટ કર્યું છે. આ તો બધી સંતોની વાત છે પ્રભુ. જે અપેક્ષાથી, જે કરુણા કરીને જે વાત કહેવામાં આવી હોય, એ અપેક્ષાથી એવી કરુણાને ઝીલવી, એ પણ સદભાગ્ય છે. તો આ સાથે આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. બહુ સુંદર કળશ, બહુ ભાવવાહી કળશ, અને ગુરુદેવે એ ભાવવાહી કળશને આપણને ખૂબ સારી રીતે સમજાવ્યો. હવે આ કળશ પછી કે આ જ અર્થને ગાથામાં કહે છે, કેમ કે આ કળશ જે કહેવામાં આવ્યો હતો એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને હવે પછીની જે ગાથા આવવાની હતી એ ગાથાની વાત પહેલાથી આપણને સમજાવી દીધી. એ રીતે એ કળશ કહ્યો હતો કે એ ગાથાની સૂચના રૂપે એ કળશ કહેવામાં આવ્યો હતો. તો હવે આ વાત કુમકુંદાચાર્ય ભગવાને જે રીતે કરી છે એ આપણે લઈએ. ગાથા 272. એવં વ્યવહારનય પ્રતિસિદ્ધો જાનીહી નિશ્ચયનયેન નિશ્ચય નયાશ્રિતા પુનર્મુનય પ્રાપ્નુવંતી નિર્વાણમ. ગુજરાતીમાં ગાથા છે. વ્યવહાર નય એ રીતે જાણ નિષિદ્ધ, નિશ્ચય નય થકી નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે, પૂર્વોક્ત રીતે, પર આશ્રિત એવો વ્યવહાર નય, નિશ્ચય નય વડે નિષિદ્ધ જાણ. એવમ વ્યવહાર નય નિશ્ચય નયેન પ્રતિસિદ્ધ જાનીહી. અને આગળ કહે છે કે નિશ્ચય નહીં ને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. પુનઃ નિશ્ચય નય આશ્રિતા મુનય નિર્વાણમ પ્રાપ્નુવંતિ. એ રીતે પહેલા જે રીતે કહેવાયું એ રીતે પૂર્વોક્ત રીતે પર આશ્રિત એવો વ્યવહાર નય નિશ્ચય નય વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નય વડે વ્યવહાર બધો નિષેધવા યોગ્ય છે, એ નિષેધ છે, નિષિદ્ધ છે એમ જાણ. અને એમ જાણીને પછી નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે એમ તું જાણ. કેમ કે આ જે કહેવામાં આવ્યું છે એને અંગીકાર કરીને મુનિઓ પોતાની સાધના કરે છે. એટલે અહીંયા મુનિઓ કઈ રીતે નિર્વાણને પ્રાપ્ત કરે છે એ દર્શાવ્યું છે કે એ આ જે કહેવામાં આવ્યું પહેલા જે રીતે કે વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણીને મુનિઓ એવી સાધના દ્વારા સ્વના આશ્રય નિર્વાણને પ્રાપ્ત કરે છે. ટીકામાં અહીંયા કહે છે કે આત્માશ્રિત અર્થાંત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે, પર આશ્રિત અર્થાંત પરને આશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે પર આશ્રિત સમસ્ત અધ્યવસાન અર્થાંત પોતાના અને પરના એકપણાની માન્યતા પૂર્વક પરિણમન. આપણે અધ્યવસાન વિશે ઘણો વિસ્તાર કર્યો છે એટલે આપણે એ જાણીએ છીએ. પહેલા જે રીતે કહેવામાં આવ્યું જે પર આશ્રિત બધા જ અધ્યવસાન છે એ અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો એટલે અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચય નહીં વડે ખરેખર વ્યવહારનો જ નિષેધ કરાયો છે. શું કહ્યું? એવા અધ્યવસાનનો નિષેધ કરતા ખરેખર તો નિશ્ચય નહીં વડે એ વ્યવહાર નહીંનો જ નિષેધ કરાયો છે. કારણ કે વ્યવહાર નહીંને પણ પર આશ્રિત પણ સમાન જ છે. સમાન એટલે કોની સમાન? અધ્યવસાન જેને પર આશ્રિત પણ જે રીતે છે તે જ રીતે વ્યવહાર નહીંને પણ પર આશ્રિત પણ છે. એટલે એ વ્યવહાર નહીંને પણ પર આશ્રિતપણું સમાન જ છે એમ કહ્યું છે. જેમ અધ્યવસાન પર આશ્રિત છે તેમ વ્યવહાર નહીં પણ પર આશ્રિત છે, તેમાં તફાવત નથી. અને આ વ્યવહાર નહીં એ રીતે નિષેધવા યોગ્ય જ છે. કારણ કે આત્મા આશ્રિત નિશ્ચય નહીંનો આશ્રય કરનારાઓ જ કર્મથી મુક્ત થાય છે, અને પર આશ્રિત વ્યવહાર નહીંનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. એક બીજી સરસ વાત અહીંયા મૂકી દીધી છે કે વ્યવહાર નયનો આશ્રય કરી અને દેવલોકની ગતિ તો અભવ્ય પણ પામે છે, એવી ગતિને તો એ પ્રાપ્ત કરે છે પણ મુક્તિને પ્રાપ્ત નથી કરતા. એટલે એવા વ્યવહાર નયનો આશ્રય છોડી અને નિશ્ચય નયનો આશ્રય કરી અને કર્મરહિત દશા મુક્ત દશા ને મુનિઓની જેમ તું પણ પ્રાપ્ત કર એવો અંદરમાંથી ભાવ નીકળે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ટીકાનો વધુ વિસ્તાર અને ભાવાર્થ અને તે પછી પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીનું આ ગાથા ઉપરનું પ્રવચન આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિલ